તે બને છે. એ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. એ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય છે એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. આ અદ્ભુત અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે. એટલા માટે આ સમગ્ર ઉપાયો છે અને સમગ્ર સાધના છે. તે અવસ્થા કેવી રીતે થાય તેનું વર્ણન હવે કરીશું. શાસ્ત્રમાં ત્રણ શબ્દો છે, હેય, નેય અને ઉપાદેય. એ હેય એટલે છોડવા લાયક, નહીં એટલે જાણવા લાયક અને ઉપાદેય એટલે આચરવા લાયક. જીવનમાં છોડવા લાયક છોડો, જાણવા લાયક જાણો અને આચરવા લાયક આચરો. હેય હાનોચિતમ સર્વમ કોને કહેવાય? હેય જેનાથી હાનિ થાય છે, તે નુકસાન થાય છે તેને કહેવાય. હેય આપણને જેનાથી કંઈ મુશ્કેલી થાય, કંઈક સહન કરવું પડે કે મૂંઝવણ થાય તેને કહેવાય કે હેય. અને જે કંઈ પણ જાણવા લાયક છે તે જાણવું, આમ શું જાણવા લાયક છે અને શું છોડવા લાયક છે તે નક્કી કર્યું, ત્યાર પછી જે ગ્રહણ કરવા લાયક છે તેને ગ્રહણ કરે તેને કહેવાય છે ઉપાધિ. એ ગ્રહણ કરવા લાયક એવા જે શુદ્ધ આત્મા તત્વની પૂર્ણ અને કાયમ માટે અનુભૂતિ તેને જ્ઞાનીય મુક્ત અવસ્થા અથવા મોક્ષ અવસ્થા કહે છે. આ મોક્ષ ચાર વર્ગના શ્રેષ્ઠ છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી ક્યારેય ખોવી પડતી નથી. જગતમાં 84 લાખ જીવાયોની છે અને અનંત પ્રકારના જન્મો જગતમાં થાય છે, પણ તે બધા થોડા વખત માટે, ટેમ્પરરી, કાયમ નહીં. એમ કહેવાય છે કે અનુત્તર વિમાનમાં 33 સાગરોપમનું આયુષ્ય બહુ મોટું ગણિત છે. આટલું મોટું ગણિત હોવા છતાં, આટલો દીર્ઘકાળ હોવા છતાં એ કાયમ નહીં, કાયમ રહે એવી અવસ્થા છે. મોક્ષ આ અવસ્થા કાયમ છે અને જીવનમાં એ પ્રાપ્ત થઈ શકે છે.
પરમ કૃપાળુ દેવે બહુ સરળ વાત કરી છે. કદાચ તે ન સમજાય તો તમને આટલું તો સમજાશે કે ક્રોધ કરવાથી આપણને શોક સંતાપ થાય છે, ક્રોધ કરવાથી આપણે વ્યગ્ર બનીએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ, ભલભલી ઉઠીએ છીએ, અશાંત બનીએ છીએ, આપણે અવિવેકી બનીએ છીએ. ક્રોધ કરવાથી આપણે શાંતિ અને સંપૂર્ણ સુખ હોઈ બેસીએ છીએ. આટલી તો આપણને ખબર પડે છે, પણ એ ખબર પડતી નથી કે ક્રોધ કરતી વખતે ક્રોધને જોનારો રહેતો નથી, પણ ક્રોધ સાથે તન્મય થઈ જાય છે. ક્રોધ આવે ત્યારે ક્રોધથી જુદા પડવું જોઈએ. તમને થશે કે જો ક્રોધથી જુદા પડીએ તો ક્રોધ થાય કેવી રીતે? પણ જ્ઞાની કહે છે કે કર્મના પરમાણુઓ જ્યારે સક્રિય થાય અને તમારા ઉપર અસર પાડવાની શરૂઆત કરે ત્યારે તમે સહેજ જાગૃત હો તો બનતી ઘટનાને ઘટનાથી અલગ થઈને તમે જોઈ શકો. બનતી ઘટનાને રોકવાની વાત નથી, પરંતુ બનતી ઘટનાને ઘટનાથી અલગ રહી જુઓ. ધારો કે બે જણા લડે છે અને એ અને તમે તેને જોઈ રહ્યા છો. લડે છે તે ઘટના છે, તમે તેમાં સામેલ થતા નથી, માટે તમે જોનારા છો. જોનાર તે સાક્ષી. ન્યાયાધીશ પૂછે કે આ લોકો લડતા હતા ત્યારે તમે હાજર હતા? જે કંઈ બને ત્યારે આપણી હાજરી હોવી તે સાક્ષી ભાવ. ક્રોધ થાય ત્યારે ક્રોધને પોતે હાજર રહીને જુએ તે સાક્ષી ભાવ. ફેર પુનરાવર્તન કરીએ, ક્રોધ થાય તે વખતે ક્રોધથી અલગ પડી જાય, ક્રોધને જુઓ તો બે પરિણામ આવશે. એક તો ક્રોધની ધારા તૂટશે અને બીજું ક્રોધ થવાના પરિણામે આપણા જીવનમાં એ જે મોટો લોસ થાય છે તે નહીં થાય. કલિકાલ સર્વજ્ઞ યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે ચાર મોટી વાતો કરી. ક્રોધ જ્યારે થાય ત્યારે અંતરમાં સંતાપ થાય, ક્રોધનું કારણ છે તે જ્યારે થાય ત્યારે વૈરરૂપી અગ્નિ પ્રગટ થાય. ક્રોધ જ્યારે થાય ત્યારે દુર્ગતિમાં જવાનો રસ્તો ખુલ્લો થાય અને ક્રોધ જ્યારે થાય ત્યારે શાંતિનું સુખ તમે કોઈ બેસો છો. આવો છે ક્રોધ. માટે કહ્યું કે આવા ક્રોધના ભાવથી કર્મનો બંધ થાય છે. સરળ વાત છે, જ્યારે ક્રોધ નથી કરતા ત્યારે ક્ષમાભાવ હોય છે અને ક્ષમાના ભાવમાં તમે સુખ શાંતિ અનુભવો છો. ક્રોધ કરવાથી અશાંતિ થાય છે, પણ ક્ષમા જો આપો તો અશાંતિ મટી જાય છે. ઉપાધ્યાય અશ્વિજયજી મહારાજે કહ્યું છે કે ખેમા કરતા ખર્ચ ન લાગે, ભાંગે કરોડ ક્લેશ.
શું ચાલે છે? સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી તે જ મોક્ષ. એની વાત ઉપર વધારે પ્રશ્ન મૂક્યો છે. પેલો સિદ્ધશિલામાં જઈને શું કરવું? આ ઘણો મોટો પ્રશ્ન ઘણા લોકોને હોય છે, કારણ કે જીવનભર સુધી એણે પ્રવૃત્તિ જ કરી હોય છે, એ બહાર જ રહ્યો હોય છે. બહિરાત્માનું સ્વરૂપ જેનું છે એને આ પ્રશ્ન વારંવાર સતાવે કે મોક્ષમાં જઈને કરવું શું, કેમ કે એ જીવે છે સંપૂર્ણ જીવન અનાદિકાળથી. અનંત જીવન પ્રાપ્ત થયા તે બધા બહિરાત્માપણે જીવે છે, અને બહિરાત્માપણે જીવવું એટલે ઇન્દ્રિયોના આધારથી જીવવું. જે ઇન્દ્રિયો મળી છે, પાંચ ઇન્દ્રિયો અને મન, એના આધારથી જગત સાથે જોડાઈને જીવવું. જ્યારે અંતરાત્મા એટલે તો ઇન્દ્રિયોના વેપારને બંધ કરીને જે પોતાની ઉપયોગની ધારા છે એ બહાર નહીં લઈ જવાની, પરંતુ અંદર લઈ. અને અંદરમાં જે પોતાનું ચૈતન્ય છે, હવે અંદર છે કે નહીં પેલા એ નક્કી કરીએ. છે ને, હવે પકડાતું નથી, પણ હોય તો પકડાય ને. તો છે એ જેની શ્રદ્ધા છે, આવી પ્રતીતિ જેની છે, જેને આવી શંકા વિનાની શ્રદ્ધા છે કે ના અંદર દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા અંદર છે. જ્ઞાનીઓ કહે છે કે છે, એટલે એને બહિર્મુખતામાંથી અંતર્મુખતા ગયા પછી એ પ્રશ્ન આત્મા છે કે નહીં એ નથી, ફક્ત એને પોતે એને જાણવો છે. એટલે અંતરાત્મા થાય, ઉપયોગ અંદર લઈ જાય. હવે બહારનું પણ જણાય છે શેનાથી? ઉપયોગ. બહાર ઇન્દ્રિયો હોય તો પણ ઉપયોગ ન હોય તો બેસે છે વાત બરાબર? કે જાણવાનું કામ કોણ કરે છે? ઉપયોગ. ઉપયોગો લક્ષણો જીવ, જીવનું લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગવંત છે, ઉપયોગી સદા અવિનાશ. ઉપયોગ મૂકે ત્યારે જણાય છે, માત્ર ઇન્દ્રિયો છે એટલે નથી જણાતું. બેસે છે? ઇન્દ્રિયો છે એટલે નથી જણાતું, ઉપયોગ મૂકે ત્યારે જણાય. વસ્તુ ઘણી છે જગતમાં, પણ આપણે કહેજો ઓલું આ રહ્યું તો એને ઇન્દ્રિય છે એટલે કાંઈ જણાય છે એવું નથી, પણ એ ઉપયોગ મૂકે ત્યારે જ જણાય. અંતર્મુખતામાં એણે પોતાનો ઉપયોગ બહારથી વાળીને ક્યાં મૂકવાનો છે? આ સાધના છે. હવે ઉપયોગ મૂકશો તો હશે તો જણાશે, નહીં હોય તો નહીં જણાય. પણ શ્રદ્ધા શું છે? છે જ. હવે જેની આવી શ્રદ્ધા છે એ અંતર્મુખ થઈ શકે. જે છે તો મારે ઉપયોગ મૂકવાથી દેખાશે મને, એ ઉપયોગ મૂકવાથી એને પોતાનું અંતરાત્માપણામાં પરમાત્માપણું દેખાશે. સ્વપર પ્રકાશક છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે, સહજાત્મા એવો આત્મા છે. ક્યાં છે? દેહમાં જ છે, અને દેહમાં પણ દેહથી ભિન્નપણે છે, પણ છે ક્યાં? દેહમાં. તો હવે ઉપયોગ દેહમાં મૂકે છે, દેહથી પર નહીં, દેહ થકી પર નહીં, પણ દેહમાં મૂકે છે. તો એ જે ચૈતન્ય સ્વરૂપ અમૂર્ત છે, અદ્રશ્ય છે, અરૂપી છે, એને જણાય. શું કામ જણાય? ઉપયોગ મૂકો અને પોતાનો ગુણ શું છે જોવું ને જાણવું. હવે જ્ઞાતા છે, જીવ જ્ઞાતા છે. તો જગતનું કોઈ જ્ઞેયનું અસ્તિત્વ એવું નથી કે જીવની સત્તાની બહાર રહી શકે. કોઈ પણ પદાર્થનું, વસ્તુનું અસ્તિત્વ હોય તો જીવને જણાયા વગર રહે ને, જીવના ધ્યાન બહાર એ જઈ શકે? રૂપી હોય કે અરૂપી હોય, એટલી એની જ્ઞાન ગુણની શક્તિ છે. એ જ્ઞાતા છે એટલે એ જગતના, લોકના તમામ જ્ઞેયોને જાણવાની એનામાં સત્તા છે. એ સત્તાનો એ ઉપયોગ કરે તો જણાય, ઉપયોગ ન કરે તો મૂર્તિમંત હોય તોય ન જણાય, અને ઉપયોગ કરે તો અમૂર્ત હોય તો પણ. આ સાધનાના સૂત્રો છે બધા. જીવથી ધ્યાન થતું નથી, અંતર્મુખતા રહી શકતી નથી, સમયે સમયે બહાર જ ભટકતો રહે છે, શું કામ? પણ જ્ઞાનવંત જીવ, ઉપયોગવંત જીવ એ અંતરાત્માપણાને કેમ ન પામે? તો એણે આ તત્વનો ક્યારેય વિચાર કરીને એને પોતાની શ્રદ્ધામાં લીધા નથી. તું એક બે વાર બેસવું પડે ત્યારે તો કદાચ નહીં દેખાય, પણ આ તત્વની શ્રદ્ધા કરવી પડે કે હોઈને ન દેખાય તો બને નહીં, તો મારો જ્ઞાન ગુણ ખોટો. હું જ્ઞાતા છું અને જો હોય તો જણાય કેમ નહીં? કેટલી મજબૂત વાત છે, અને કેટલા સ્વાધ્યાય પછી આનું ભાન જ નથી. બસ સાંભળ્યા કરે, બધું સાંભળે ત્યારે બસ મજા આવીને, તર્ક આવ્યો ને, વિતર્ક આવ્યો ને, દાખલા આવ્યા ને, દલીલો આવીને, બહિર્મુખતામાં, સુપરફ્લુઅસ સેટિસ્ફેક્શનમાં આ જીવ રહી ગયો. ક્યારેય ચિંતનની ધારામાં ઊંડો વિતરો નહીં કે શું કહ્યું આમાં, કે આમાં મારો જ્ઞાન ગુણ કીધો, મારો ઉપયોગ ગુણ કીધો, તો આ બધાનો અર્થ શું છે? આત્માના ત્રણ સ્વરૂપની અવસ્થાની વાત કેટલી વાર થઈ હશે? રીત તો એ જ છે કે બહિરાત્મા પણ મટાવવાનું, અંતરાત્મામાં થવું, ઉપયોગને અંદર વાળવો, ઇન્દ્રિયોના વેપારને શાંત કરવી, બહારનું લક્ષ્ય છોડી દેવું, જે ચાલતું હોય બહાર. પરંતુ સાધનામાં નથી બેસાતું. આવો સામાન્ય પ્રયોગ જીવને પોતાના સ્વરૂપ સાથે એકરૂપ થવાનો એ થતો નથી. આત્મસિદ્ધિની અંદર કૃપાળુ દેવે આ પ્રયોગ કેટલો સહજતાથી મૂક્યો, અને એમણે કહ્યું નહીં, શિષ્ય સમજી ગયો. કૃપાળુ દેવે કહ્યું નહીં કે તું અંદર જો, પણ એમણે જે ગુણો કીધા આત્માના, સ્વરૂપ કીધું, અને સ્વરૂપની અંદર શિષ્ય સમજી ગયો, શિષ્યએ કીધું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપતે. આ ભાસ્યું એને અંતરાત્મા પણ થયું, ઉપયોગ અંદર લગાવ્યો. કેમ કે બોધમાં એ આવ્યો કે આ ચૈતન્ય છે એ દેહથી ભિન્ન છે, પણ છે તો દેહમાં. આ એણે સાંભળ્યું, એ સાંભળ્યું એટલે એને એમ કીધું કે કઈ સદગુરુ ખોટું તો ન કહે, ચાલ અંદર જોવા દે, બહાર તો આત્મા નથી એટલી તો નક્કી થઈ ગયું. એને કહ્યું બહાર છે જ નહીં, જે છે તે આત્મા. એના અસંખ્યાત પ્રદેશ પ્રમાણે એ દેહમાં રહેલો છે, દેહથી બહાર એનું કોઈ અસ્તિત્વ નથી, પણ એ જ્ઞાન સ્વરૂપે લોકાલોકમાં છે. એટલે એની શક્તિ છે લોકાલોક સુધી જવાની. તો લોકાલોક સુધી જવાની શક્તિ કોની છે, દેહની કે આત્માની? દેહની શક્તિ તો બહુ મર્યાદિત છે, એની એક એક ઇન્દ્રિયોની શક્તિ, આંખ 40 ફૂટ 50 ફૂટ જોઈ શકે, વધારે શું, કાન 70-80 ફૂટની વસ્તુઓને અવાજને સાંભળી શકે, પછી શું, સૂંઘવાનું કેટલે સુધી સૂંઘી શકાય, બહુ મર્યાદિત. અને સ્વાદ તો સ્પર્શ થાય તો જ, નહીતર શું સ્વાદ, તપેલું પડ્યું છે સામે બાસુંદીનું, મીઠું છે કે મોડું છે એ શું ખબર પડે, તો એ તો એને સ્પર્શ કરવો પડે, પ્રત્યક્ષ લીધા વિના એ ગમે તેટલી મીઠાઈઓ બહાર પડી હોય તો ખબર પડે નહીં કે એનો સ્વાદ કેવો છે. એમ સ્પર્શનું છે, એ બે જ્ઞાન તો એવા છે બે ઇન્દ્રિયોના, કે પ્રત્યક્ષ જ્યાં સુધી એની સાથે સંબંધમાં ન આવો ત્યાં સુધી કાંઈ કામ ન કરે. દાળ કેવી થઈ છે ચાકવી પડે, ભલે આંગળી નાખીને પણ એમને એમને ખબર પડે, ત્રણની અંદર ખબર પડે છે. એમ અને શિષ્યને ખ્યાલ છે કે આ દેહથી કાંઈ ખબર નહીં પડે. આ જાણનાર તો લોકાલોકને જાણનાર, આત્મા લોકવ્યાપ્ત છે જ્ઞાન અપેક્ષાએ. જ્ઞાન અપેક્ષાએ કારણ શું, કે એની જ્ઞાનની શક્તિ એવી છે કે લોકની અંદરની કોઈ પણ વસ્તુ એનાથી અજ્ઞાત રહી શકે નહીં. તો એને ગુરુના ઉપદેશમાં સાંભળ્યું, સાંભળીને એને કીધું કે ભાસ્યું નિજ સ્વરૂપતે, શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. એક જ વાર બોધ સાંભળો અને ગુરુને જવાબ આપ્યો કે મને આ ભાસ્યું, મારું સ્વરૂપ ભાસ્યું, દેહ ભાસ્યો નથી કીધું, દેહ તો ભાસતો જ તો, સ્વરૂપ ભાસ્યું. અને એ સ્વરૂપ ભાસ્યું કારણ શું, શબ્દ પ્રયોગ શું છે, ભાસ્યું, ભાસ્યું એટલે શું, અનુભવ એક તો ભાષણ થવું, એ પ્રત્યક્ષ તો કઈ દેખાતું નથી, દેહ છે ને એ દેખાય છે, સ્વરૂપ દેખાતું નથી ભાષે છે. એના જ્ઞાનમાં એની શ્રદ્ધામાં એ ગુણની અંદર એની પ્રતીતિ થાય છે, એ ઘન પ્રતીતિ નથી હોતી, અનુભૂતિની પ્રતીતિ હોય છે. શબ્દ પ્રયોગ પણ કેવા મૂકે છે, એક એક શબ્દની અંદર સંદેશ મળે છે કે ભાસ્યું નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ છે એ ભાસી શકે છે. જેમ મકાન વસ્ત્ર આભૂષણ દેખાય છે એમ દેખાય નહીં, ભાસે કંઈક છે, એને ભાસ્યું સ્પષ્ટ ભાસ્યું, અને એ દેહાતીત ભાસ્યું. તો દરેક વસ્તુની અંદર એને આ મોક્ષનું સ્વરૂપ એ લેવું છે. તો એને માટે થઈને એને અંતર્મુખતા એ એની સાધના છે, છે એને જોવાનું છે, નથી એને જોવાનું નથી, કોઈ ખોટો વ્યર્થ પ્રયત્ન જ્ઞાનીઓ કહેતા નથી. જ્ઞાનીઓ કહે છે કે તારું સ્વરૂપ તારા પોતામાં છે, બહાર નથી. શરીરની બહાર ક્યાંય સાધના કરવાની નથી. એટલે કહ્યું કે તું અરણ્યમાં ન જાતો ચાલે, વનમાં ન જાતો ચાલે, પહાડની ટોચ ઉપર ન જાતો ચાલે, પર્વતની ખીણમાં ન જાતો ચાલે. આ આત્મતત્વ તને તો તું જ્યાં છો ત્યાં મળી જાય, સરત એક જ, જો તું અંતર્મુખ થા તો મળી શકે છે. આવું સહજપણે પ્રાપ્ત થાય એવું મોક્ષ સ્વરૂપ છે. પણ જેને ઇન્દ્રિયોથી જ જીવવા ટેવાયેલો છે, બહિર્મુખતાથી જ જીવવા ટેવાયેલો છે, એને પ્રશ્ન થાય છે કે મોક્ષમાં કરશું શું. આપણે આવ્યા હતા સ્વાધ્યાયકારી, એક એક કલાક માથું ખાધું હતું આપણું, મોક્ષમાં કરશું શું. હવે બેહો ચોપડો બંધ કરીને તમે તમારા ઘરે જાઓ ને, એમાં જ લોકોનું કલ્યાણ છે. કાંઈ ખબર ન હોય ને બગલમાં વચનામૃત નાખીને નીકળી પડ્યા છે. વિચાર નહીં, ચિંતન નહીં, તત્વની કોઈ પર્યવેક્ષણા નહીં. એમને એમ તત્વજ્ઞાનની વાત શબ્દોથી નથી પકડાતી. શબ્દો પાછળ એનું અનુપરક્ષણ કરો, ભાવથી એનું સત્ય પકડીએ આપણે, બહુ થોડા સમયની અંદર આપણી સાધના દ્રઢ થઈ જાય, ઘનીભૂત થઈ જાય. માર્ગ કઠિન નથી, એટલા માટે કે જે વસ્તુ નથી એ પ્રાપ્ત નથી કરવાની. કઠિન એને કહેવાય કે જે નથી અને પ્રાપ્ત કરવી છે, છે એ પ્રાપ્ત કરવી છે, અને છે એ દૂર નથી. પાછું મોતી છે પણ દરિયાના પેટાળમાં છે અને હવે પ્રાપ્ત કરવાના છે. તો એ સમુદ્રમાં મરજીવા થવું પડે, સમુદ્રના પેટાળમાં ઉતરવું પડે, જાનની બાજી લગાવવી પડે, દરિયાઈ જીવો સાથે સંઘર્ષ થાય. પણ અહીંયા જે ચૈતન્ય છે તારામાં જ છે, દૂર નથી, એટલે સહજ છે. મોક્ષ છે એ સહજ છે. અહીંયા આગળ મૂકીએ. છેલ્લો પેરેગ્રાફ વાંચો, કેનો વાંચો? આ ક્ષણમાં આપણામાં
આ ક્ષણમાં આપણામાં મોટી ઘટના ઘટી રહી છે. આ દેહમાં, આપણા દેહમાં ઘટે છે પણ આપણે એને જાણતા નથી, સમજતા નથી, સ્વીકારતા નથી. એક અર્થમાં આને જ મિથ્યાત્વ દર્શનમાં કહે છે. તમે જે કંઈ છો તેનો પહેલાં સ્વીકાર તો કરો, તેનો અનુભવ તો કરો. અનુભવ પછી થશે પણ પહેલાં સ્વીકાર થશે. એવો સ્વીકાર એક વખત જો થઈ જાય તો સ્વીકાર થયા પછી અનુભૂતિની ઘટના ઘટે છે. મોક્ષ એ બહારની અવસ્થા નથી, મોક્ષ કહેવાની જ શુદ્ધતા. બધા સંશયો દૂર થઈ ગયા. મોક્ષ કોઈ સ્થળ, કાળ કે ઘટના નથી, કોઈ વ્યવસ્થા કે મર્યાદા. મોક્ષ કોઈ જગ્યાએ બંધાયેલો નથી, કોઈ ઠેકાણે રહેવાની વાત નથી. મોક્ષ એટલે આપણી જાતની પૂરેપૂરી શુદ્ધતા, પોતે પૂરેપૂરો શુદ્ધ બની જાય એવી જે અવસ્થા, તેનું નામ મોક્ષ. મોક્ષમાં શરીર ન હોય, આત્મા ન આત્મા હોય પણ શરીર વગર ચાલે કઈ રીતે? આ પ્રશ્ન દેહાધ્યાસનો છે, આત્મજ્ઞાનનો નથી. દેહાધ્યાસ એમ કહે છે કે શરીર નહીં હોય તો ચાલશે કેવી રીતે, અને આત્મજ્ઞાન કહે છે કે દેહ જ મોટી ઉપાધિ છે. બંને પરસ્પર વિરોધી દ્રષ્ટિકોણ છે. એક એવી અવસ્થા જેની શાસ્ત્રોએ મોક્ષ અવસ્થા કીધી છે, તેમાં તમે પૂરેપૂરા ખીલો છો, ખીલી શકો છો. જે પણ તમારામાં સંભાવના છે, કે ક્ષમતા છે જે કંઈ અસ્તિત્વમાં છુપાઈને રહ્યું છે એ બધું એકી સાથે કાયમ માટે પૂરેપૂરું ખીલી જાય એવી અવસ્થાને મોક્ષ કહે છે. હું બહુ જ ભારપૂર્વક વાત કરું છું કે મોક્ષને સમજી લ્યો. લોકો પૂછે છે કે મોક્ષમાં ગયા પછી ત્યાં એકલા જ રહેવાનું અને અનંતકાળ, અહીં તો એકલા ન રહ્યું હોય તો બાગ બગીચામાં જઈ શકાય, પણ ત્યાંથી ક્યાં જવું? આ મૂંઝવણ મોક્ષને સમજ્યા નથી માટે જ છે. મોક્ષ પોતાની શુદ્ધતા છે, પોતાની સહજ અવસ્થા છે. આવી સહજ અવસ્થા પ્રાપ્ત કરવી એ જીવનું લક્ષ્ય છે, એ જીવનનો હેતુ છે, એ જીવનનું સંગીત છે. એટલા માટે હેમચંદ્રાચાર્ય માજે યોગશાસ્ત્રના ચાર શબ્દો આપ્યા. ચતુર્વર્ગેણ ગ્રમીણ મોક્ષો યોગસ્તસ્ય ચ કારણમ જ્ઞાન શ્રદ્ધાન ચારિત્ર રૂપમ રત્નત્રયમ ચ સહ. બહુ મજાની ગાથા છે. જગતમાં ચાર વર્ગ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર વર્ગ એટલા માટે કે માણસ જે કંઈ મથે છે, જે કંઈ મહેનત કરે છે, એ મહેનત ચાર ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ અર્થોપાર્જન, બીજો ભાગ કામ ઉપભોગ, ત્રીજો ભાગ શુભ પ્રવૃત્તિ અને ચોથો ભાગ ધર્મ, સંપૂર્ણ મુક્ત અવસ્થા. આ ચાર વર્ગમાં શ્રેષ્ઠતમ અવસ્થા મોક્ષ છે. એટલા માટે મોક્ષ આપણી સહજ અવસ્થા છે. અર્થોપાર્જન કે ભોગ ઉપભોગ સહજ અવસ્થા નથી, શુભ પ્રવૃત્તિ પણ સહજ અવસ્થા નથી, પરંતુ મોક્ષ આપણી સહજ અવસ્થા છે. શાસ્ત્રો એમ કહે છે કે અમે જે વાત કરીએ છીએ તે તમારી અકૃત્રિમ અવસ્થાની વાત કરીએ છીએ. તે તરફ તમારું ધ્યાન દોરો. જે સહજ અવસ્થામાં તમારું અસ્તિત્વ પૂરેપૂરું ખીલી ઉઠે છે અને તે ખીલતા આપણા જીવનમાં જે અનુભૂતિ થાય તેને કહેવાય છે આનંદ. આપણને જે આનંદ મળે છે તે આનંદ નિરપેક્ષ છે, સુખ સાપેક્ષ છે. ખાતા હો, ટીવી જોતા હો, સુખ થાય, પરંતુ ટીવી જોતા જો લાઈટ ચાલી જાય તો હાય ગઈ એ બૂમ પણ પાડો. આ બધી બહારની ઘટના છે, ઘટતી ઘટના છે. તમારું હોવું, તમારામાં જે ક્ષમતા છે, જે કંઈ શક્યતા છે, જે કંઈ તિરોભૂત છે, જે છુપાઈને રહે છે, તે અંતરવૈભવ છે. તે પૂરેપૂરું પ્રગટ થવો, પૂરેપૂરું ખીલી જવું, તેવી જે અવસ્થા તેને કહેવાય છે મોક્ષ.
આગળ વાંચો.
મોક્ષ કયો નિજ શુદ્ધતા માટે કહ્યું છે કે તમે પૂરેપૂરા શુદ્ધ બનો ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત થાય. શુદ્ધ બનવું તેનો અર્થ આપણામાં જે કંઈ ભળ્યું છે અથવા આપણે જેને કોલ કર્યો છે તે ભાવ કર્મ, રાગ દ્વેષ અને તેના કારણે બંધાયેલા જે દ્રવ્ય કર્મ છે તેનો ક્ષય થવો. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. આ ભાવ કર્મ તે પોતાની કલ્પના છે. કલ્પના એટલે વિકલ્પો, કલ્પના એટલે સ્પંદન, કલ્પના એટલે ભાવ વિકારો, નિજ એટલે પોતાના. આ પોતાના છે માટે ચેતનરૂપ છે, એટલે તેની ખતવણી આત્મતત્વમાં થાય, ચૈતન્યમાં થાય, તેથી તેને ભાવકર્મ કહીએ છીએ. પણ આ ઘટના તે દ્રવ્ય કર્મના બંધ માટે બને છે. એ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. એ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. આ અદ્ભુત અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે, એટલા માટે આ સમગ્ર ઉપાય છે અને સમગ્ર સાધના છે. તે અવસ્થા કેવી રીતે થાય તેનું વર્ણન હવે કરીશું.
શાસ્ત્રમ વિશેષ અહીંયા જે વાત કરી મોક્ષ વિશેની સમજમાં જે થોડી આપણે વાંચન કર્યું એમાં કે છે આપણામાં બહુ મોટી ઘટના ઘટી રહી છે પણ એનાથી આપણે અજાણ છીએ. આપણે બહાર દેહ છે તો પણ કંઈ ને કંઈ ઘટના ઘટતી હોય, બહુ સામાન્ય ઘટના ઘટતી હોય. હાથ હાલતો હોય, ક્યારેક કોઈ શરીર ઉપર ક્યાંય સ્પર્શ કરીએ, ક્યારેક કંઈક બહાર ઉડાડીએ, આવું બધું ચાલ્યા કરે. શરીરના યોગથી કંઈ ઘટનાઓ તો બને, પણ અંદર ચૈતન્ય છે. એક જબરજસ્ત અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત દર્શન, અનંત સુખ આનંદવાળું એક તત્વ, પરમ તત્વ એવું અંદર છે. એ છે તો કંઈ ઘટના નહીં ઘટતી હોય. છ પદના પત્રમાં પરમ કૃપાળુ દેવે કહ્યું, પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તેમ આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. અને તે ક્રિયા શ્રીજીને ત્રિવિધ પ્રકારે કહી છે. તો અહીંયા આપણને એક જરા વિચાર આવે કે ચૈતન્ય છે એ મૂળ છે, ક્રિયા સંપન્ન છે. તો ક્રિયા એટલે એના જે ગુણો છે, એના જે લક્ષણો છે, એના જે ધર્મો છે, એનું કંઈ ને કંઈ સક્રિયપણું છે, એ જડ નથી. એક જડ નથી. વેદાંતની અંદર, સાંખ્યની અંદર ચેતન પદાર્થને જડ કીધો છે. શું શબ્દ વાપર્યો છે? કુટસ્થ. કુટસ્થ એટલે પહાડના શિખર જેવો જડ, કશો અંદર ફેરફાર થાય. આત્મા કુટસ્થ નથી. અંદર અદ્ભુત ઘટના ઘટી રહી છે, પરંતુ જીવના ખ્યાલમાં નથી. કારણ શું? શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે કે સ્વીકાર તો કરો, સ્વીકાર કરો તો અનુભૂતિ થાય, સ્વીકાર નહીં કરો તો અનુભૂતિ નહીં થાય. એટલે આ બધા અનુભૂતિની ઘટના ઘટે છે, કેમ કે એ અવસ્થા કોઈ બહારની નથી, આ આત્માની પોતાની અંદરની અવસ્થા છે. હા, પ્રત્યેક ક્ષણે. આ ક્ષણમાં એટલે કઈ ક્ષણ? જ્યારે વિચારો ત્યારે. જ્યારે વિચારો ત્યારે. અત્યારે સામાન્ય આપણે આત્માનો વિચાર નથી કરતા તો નહીં ખ્યાલ આવે, પણ આપણે સાધનામાં બેસીએ અને જેવું આત્મા બાબત વિચાર કરો તો એક ક્ષણ હવે વિચારો કે છે. આત્મા તરત જ વિચારણા થતા ઉપયોગની ધારા ખીલશે અને એના તરફ લક્ષ જશે કે કઈ ઘટના બની રહી છે, અંદર મોટી ઘટના ઘટી રહી છે. અને એક ઘટના ઘટી રહી છે, જો વિચાર થાય, ગમે તેટલો ચિંતામાં જગતની ઉપાધિમાં બેઠો હોય પણ પોતાની પ્રાર્થનામાં જ્યારે બેસે ત્યારે અંદરથી એને શાંતિનો અનુભવ થાય કે નહીં? એ ગુણ ક્યાંથી આવ્યો? અંદરની ઘટના ઘટી રહી છે, હવે એ વધારે સમીપ બહાર કરતા એટલે ઉપાધિનું જોર ઘટતું જાય છે, અશાંતિનું ઘટતું જાય છે, અજંપો એનો ઓછો થતો જાય છે અને એને શાંતિનું વેદન થતું જાય છે. એ શાંતિના વેદનનો સોર્સ કયો? એનો સ્રોત કયો? મોટી ઘટના ઘટી રહી છે, એક જબરજસ્ત તત્વ અંદર વિલસી રહ્યું છે, એના ખ્યાલમાં નથી, એણે એના ઉપયોગમાં લીધું નથી. એટલે કહે છે કે જો એ અંદર હોય તો તમને આપણને જે આનંદની અનુભૂતિ થાય છે, અનુભૂતિ થાય છે, એનામાં આનંદ છે, તો પ્રાર્થનામાંથી ઘણી વાર ઊભા થવાનું પણ મન ન થાય. શું મળે છે ત્યાં? ખાવા મળે છે, શરીરની કોઈ ઇન્દ્રિયોના રસને પોષણ મળે છે, જાપ કરતા હોય મજા આવી જાય, પ્રભુની ભજના કરીએ મજા આવી જાય, ઊભા થવાનું મન ન થાય. તો એ સ્થિતિ શું કામ છે? એ આનંદ ક્યાંથી આવ્યો? મોક્ષમાં જઈને શું કરીશું? અરે અહીંયા જ કંઈ કરવાની ઈચ્છા નથી થતી. એક જરાક હજી અનુભવ થાય છે આત્મતત્વનો, પરમ તત્વનો, તો બહારનું જગત ફીકું લાગે છે, મૂકને લપ હવે બધું કર્યું, અહીંયા બેઠા છીએ, જો આમને બેસવા મળે તો ઘણું સારું. કોઈ વાર એવા શુભ ભાવ, એવી ધારા અંદર ચાલે છે આપણી, કે આપણે બહાર તીર્થ ક્ષેત્રમાં ગયા હોય, કોઈ એવા સ્થળ ઉપર ગયા હોય, કોઈ સંત પુરુષના સમાગમમાં ગયા હોય, આપણને એમ થાય કે અહીંયા જ રહી પડીએ, હવે ક્યાંય બહાર જવાનું ઈચ્છતા નથી. કેમ? અંદરનું તત્વ હવે સક્રિય થયું છે અને એમાં આનંદ સિવાય, શાંતિ સિવાય બીજું કંઈ નથી. એટલે આપણે જાય, હવે બહાર જશો તો ઉપાધિ જ છે ને બધી, અહીંયા શાંતિ છે. તો આવી રીતે એ કહે છે કે તમે પૂરેપૂરા ખીલો છો, ખીલી શકો છો, કેમ કે તમારામાં જે કંઈ સંભાવના છે, ક્ષમતા છે, એ બધું અસ્તિત્વમાં છુપાયું છે, એ પૂરેપૂરું ખીલે એવી અવસ્થા, એનું નામ મોક્ષ. મુનિશ્રીએ સાદા શબ્દોમાં જીવને મોક્ષ સમજાવ્યો છે. કરશો શું? મોક માથાકો આ તારી મૂઢતા છે. તને હજી કોઈ દિવસ આત્મતત્વનો વિચાર પણ કર્યો નથી. તારામાં હોવા છતાં તને લક્ષ્મી નથી આવ્યું. સ્વીકારની ભૂમિકામાં નથી આપણે. એને માટે અહીંયા કેટલો ખેદ છે કે પછી પ્રાપ્તિ પછી પહેલા સ્વીકાર તો કર કે હું આત્મા છું, અથવા મારામાં દેહની અંદર એવો આત્મા રહેલો છે, છે જ, મારી પાસે જ છે. શાંતિનો એક મહાસમુદ્ર અંદર લહેરાય છે. આપણે કૃપાળુ દેવ તો કહીએ કે સુખ ધામ અનંત. અનંત સુખનું ધામ ક્યાં છે? હિમાલયની ટોચ ઉપર છે, પોતામાં છે ને. સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન. સંતો જેના દિવસ ને રાત જેના ધ્યાનમાં રહે છે, એ છે કેવું? શું છે એની અંદર? તો કે પર શાંતિ. પર શાંતિ પરમ શાંતિ સ્વરૂપ છે. પર શાંતિ અનંત સુધામય. જે અનંત સુધામય એટલે એટલો બધો પરમ સંતોષ અને તૃપ્તિ આપે એમ છે કે જેમ બહિરાત્મા જીવને ભોગથી તૃપ્તિ થાય, એ માને કાંઈ ન હોય તોય તૃપ્તિ થાય. આત્માની સુધારસ એટલે એનો જે શાંત પ્રવાહ છે, એને વ જુગ જોગ જોગ જીવો જીવ દેવ નિરંજન સો પીવાઈ, એ જે કહ્યું છે ને, એ સુધારસની આ કલ્પના છે કે આત્મામાંથી એક અમૃત રસ ઝરે છે. જુગ જુગ સુધી પીધા કરો. પર શાંતિ અનંત સુધારસ છે. આ ક્યાં ખૂટવાનો જતો? હવે ખૂટે તો ઉપાધિ છે ને. સંસારમાં આપણા ભોગના પદાર્થો ખૂટે છે એટલે કંઈક કામ કરવાનું છે. મોક્ષમાં જઈને શું કરવાનું? તારે કંઈક કરવાનું નથી. ખૂટે ક્યાં ખૂટવાનું હતું? તારી શાંતિ કે તારો આનંદ કે તારી તૃપ્તિ એ જે છે ક્યાં? તો તને મળે અને અનંત રૂપમાં મળે તો તારે શું કરવું છે પછી? હે બસ. પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે. તે પદ કયું છે? મૂળ શુદ્ધ તે આત્મપદ. એ આત્મપદને અમે નમસ્કાર કરીએ છીએ. એનો જય હો, સદા એ આત્મપદનો જય હો. કેવી કવિતાની પંક્તિમાં પણ અગૂઢ તત્વજ્ઞાન કૃપાળુ દેવે કેવું ભર્યું છે. એને આ પ્રશ્ન પછી કોઈ આવે જ નહીં કે અમે કરશું શું? અમારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, તો પછી કરવાનું શું છે? પેલા પ્રશ્ન તો આમો એ છે કે કરીશું શું એ નહીં, પણ કરવાનું શું છે? મૂરખ, કૃતકૃત્યતા શબ્દ વાપર્યો છે એક પત્રમાં કે અમે કૃતકૃત્ય થયા છે. એક પત્રમાં વાપર્યું છે પૂર્ણ કામ. પૂર્ણ કામ, કોઈ ઈચ્છા નથી, એ બધું જ પૂરું થઈ ગયું છે. તો કરવાનું શું હોય પછી? તો આ પ્રશ્ન તો આવા અજ્ઞાન અવસ્થામાં થાય કે કરશું શું. અરે કરવાનું કઈ નથી ભાઈ, કરશું શું નો પ્રશ્ન નથી, વયું ગયું. એટલે કે છે ફરી મુનિશ્રી કેટલો બધો આપણને સમજાવે છે, આ કસાઈનો નાશ કરવા માટે સમજાવે છે કે કસાઈનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, કસાઈ નાશથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે કે જે હું ભારપૂર્વક કહું છું, બહુ ભાવપૂર્વક ભારપૂર્વક કહું છું, શું મોક્ષને સમજી લ્યો. તમે મોક્ષને સમજવામાં ચાળાકરોમાં સંસારનું જે ગણિત છે એ ગણિત માંડીને બેસો છો કે ત્યાં રહેવાનું શું, જવાનું શું, ક્યાં જવું, અહીંયા તો બગીચામાં જઈએ, ત્યાં ક્યાં જઈએ, આ બધા ચાળા સંસારમાં છે. કોઈ વેવાયના ઘરે જવું છે ને કોઈ અહીંયા જવું છે ને કોઈ ત્યાં જવું છે, અહીંયા ક્યાંય જવાનું છે જ નહીં, તું અસંગ છો, તારે ક્યાં જવાનું છે, એકલા રહેવું, મારાથી તો એકલા રહેવાશે નહીં. આ બધી મૂંઝવણ મોક્ષને સમજ્યા નથી માટે છે. અને કેટલીક વાર આપણી સાધનામાં તીવ્રતા નથી, સ્થિરતા નથી, એકાગ્રતા નથી, એનું કારણ સમજ્યા નથી. આપણે શેના માટે સાધના કરી રહ્યા છીએ, આપણે મોક્ષ મેળવવો છે એ વાતો જ રહી જાય છે મોઢાની, શબ્દો જ, એથી વિશેષ નહીં. એટલે એ મોક્ષના પ્રયત્નમાં આપણને કે કરવાનું શું, કરવાનું શું, ક્યાં જશું, પછી શું કરશું, આવા બધા પ્રશ્નો આપણને સતાવ્યા કરે છે. એટલે સાધનામાં આપણે એકરૂપ થતા નથી, કેમકે મોક્ષ જ સમજતા નથી. હું જેની સાધના કરું છું એનું સ્વરૂપ મને નથી સમજાતું કે મારું આંતરિક અંતર સ્વરૂપ જે સત સ્વરૂપ છે એ પ્રગટ કરવાનું છે. આ શરીરનું એ તો કૃત્રિમ અવસ્થા છે, એ મારું અસ્તિત્વ નથી, એ વ્યક્તિત્વ છે, કર્મકૃત વ્યક્તિત્વ છે. કર્મના કારણે ઉત્પન્ન થયેલો આ દેહ, કર્મના કારણે ઉત્પન્ન થયેલી બીજી પ્રકૃતિઓ, સમૃદ્ધિઓ, લબ્ધિઓ, એનું સ્વરૂપ છે, એ તો અલ્પજીવી છે. આયુષ્ય પૂરું થશે એટલે બધું સમાપ્ત થઈ જશે, તો એ મારું જીવન જ નથી. હું જે જીવનના વિકાસ માટે, જે જીવનની સમૃદ્ધિ માટે પ્રયત્ન કરું છું, આપણે કંઈક કરવું જોઈએ, આગળ વધવું જોઈએ, પ્રગતિ કરવી જોઈએ, ગળથૂથીથી શરૂ કરીને શરૂ કરે છે કોલેજને, યુનિવર્સિટીને, બધે ધંધામાં ને બધે, એ જે પ્રગતિ વાત કરશ એ તારું વ્યક્તિત્વ છે. તારું વ્યક્તિત્વ કર્મને આધીન છે. આયુ કર્મ પૂરું થતા હતો ન હતો તું છો, આખા જગતનું સામ્રાજ્ય લે તોય તું પછી રહેતો નથી. અને કબીરજી કહે તેમ આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. ખબર જ નથી કે મારે કરવું છે તો મારે એટલે કોને. આપણી સાધનામાં લક્ષ્યની એકાગ્રતા નથી, સ્પષ્ટતા નથી. કરવાનું એ છે કે વારંવાર સાધના કરતા પહેલા સાધના શા માટે કરવી છે, સ્વરૂપની સાધના કરવી છે, તો સ્વરૂપનો લક્ષ્ય, સ્વરૂપની ઓળખ, સ્વરૂપનો પરિચય, સ્વરૂપનું ચિંતન એ કરતા ન હોય. અને પછી સાધના કરવા બેસીએ, હોલો હોલો હાવ પોતે હાવ બોલો, અંદરથી કાંઈ છે નહીં. મોટી મોટી વાત કરતા હોય કોઈ, એને ઇંગ્લિશમાં શબ્દ છે હાવ હોલો છે, એની વાતો જ બધી મોટી બકવાસ છે, અંદર ખોખલો છે, કંઈ સત્વ નથી અંદર. એમ ક્યારેક લાગતું નથી કે આપણી સાધના સત્વહીન થઈ જાય છે? કોઈ તાકાત નથી એની અંદર. કલાક બેસવું છે તેનું જોર જ નથી. પેલા પહેલા જેને માંડ ઘડિયાળ રાખીને બેઠો, ઘડિયાળને જોયા કરે, પછી મુનિશ્રીનો દાખલો આપ્યો છે ને, પેલા ઘડી રાખે તો આમ ઠપ ઠપ આવે, અરે ભાઈ જેટલી અંદર રેતી પડવાની હશે એટલી જ પડશે, તું ઠપ ઠપ આવી છે એટલે જલ્દી સામાયિક પૂરી નહીં થાય. અને કાં જોયા કરશે વારંવાર કે ઘડિયાળ ચાલુ છે કે નહીં, અને ચાવીવાળાનું હોય તો ઠીક છે, પણ હવે તો મુશ્કેલી થઈ ગઈ છે, અરે બેટરીનો સેલ બંધ થઈ ગયો હશે. હવે આવી આવી શંકાઓ કર્યા કરે ક્યાં સામાયિકમાં, ખબર નથી પાવર ક્યારે ગયો હોય, સ્થિરતા નથી, દ્રઢતાની તો વાત જ રહેવા દો. અરે ભાઈ, તમે મોક્ષને સમજી લો પહેલા. મોક્ષ પોતાની શુદ્ધતા છે, સહજ અવસ્થા છે, એ સહજ અવસ્થા પ્રાપ્ત કરવી એ જ જીવનનું લક્ષ્ય છે. અને કૃપાળુ દેવે 299માં પણ કહ્યું છે કે લક્ષ્ય વિનાની સાધના ક્યારેય ટકી શકશે નહીં. જે કંઈ કરવાની છે ક્રિયાઓ, ઉપકરણો, સાધનો, એ બધું એક લક્ષ્યને હેતુ સિદ્ધ કરવાનું છે, સત્યના ચરણમાં રહેવું અને જગતની વિસ્મૃતિ કરવી. શું કામ વિસ્મૃતિ કરવી? કે જગત મિથ્યા છે, કોઈ ઉપયોગી નથી, કોઈ ઉપકારી નથી, કોઈ કામનું નથી, પણ આટલા બધા સંબંધ જગતમાં મારા બધા ખોટા છે, સપનું છે, મારી ભ્રાંતિ છે, મારું અજ્ઞાન છે. આ જગત સાથેના જે કંઈ સંબંધો છે, જગતની અંદરના જે કંઈ મને આ સંગ પરિગ્રહના સંબંધો છે, આ બધું જ સ્વપ્ન સિવાય કંઈ નથી. આખું જગત સ્વપ્ન છે. આ જેટલું મને વહેલું સમજાય એટલું મારો મોહ જગત સાથેનો ઓછો થશે, એટલા કસાયના પરિણામ ઓછા થશે, એટલા અશાંતિના કારણો ઓછા થશે. એ સમજાય કે મારે જગતની વિસ્મૃતિ શું કામ કરવી છે, મિથ્યા છે માટે. અને સત્યના ચરણમાં રહેવું, ત્યાં ટકી શકાતું નથી, ટકવું છે. જો સમજી લીધું હોય સ્વરૂપ તો ટકી શકાય. તો સાધનામાં ઘનિષ્ઠતા આવે, દ્રઢતા આવે. આપણે ત્યાં શિબિરો ચાલે છે બધે, એમાં શબ્દ પ્રયોગ સરસ કરે કે આ વખતે ઘનિષ્ઠ સાધના કરવી છે, પછી ઘનિષ્ઠ ધ્યાન કરવું છે. આવો બધો શબ્દ પ્રયોગ ખૂબ કરે. એક વાર કહ્યું એની સામાન્ય સાધના, બીજી વાર જાય એટલે એની ઘનિષ્ઠ સાધના. અરે પહેલી વાર ને બીજી વાર, બીજી વાર તો ઉલટા નહીં, હાવ ખતરનાક હોય, એના કરતા તો પહેલી વાર સારી હોય. પછી ટેવાયેલો હોય એ આઠમી સાધના કરે, એનામાં તો કાંઈ હક કરવાનું હોય, સત્વ જ ન હોય. પણ શબ્દ પ્રયોગ શું મળે? ઘનિષ્ઠ. અને પછી બધાને કે આ પરિપક્વ સાધક છે, આ પાકા સાધક છે, કંઈ કોઈ માપદંડ છે, કશું જ કંઈ નથી, આંતરિક મૂલ્યાંકન જ નથી. કેમ કે ધર્મ બહિર દેખા દેખીનો એટલો બધો થયો છે કે આંતરિક મૂલ્યાંકન સમાપ્ત થઈ ગયું છે. એ કેવી સ્થિરતાથી બેસે છે એના આધાર ઉપર મૂલ્યાંકન કરવું જોઈએ કે એની સાધના ઘનિષ્ઠ છે, પરિપક્વ છે, એ આગળ વધેલો છે. અહીંયા તો જેમ નોકરીની અંદર સિનિયોરિટી હોય એમ અહીંયા સાધનામાં સિનિયોરિટી છે કે 10 વર્ષથી આવે છે, વાત પૂરી થઈ ગઈ. અમે જૂના છીએ. તું તો કેટલો જૂનો છું ભાઈ, અનુત્પન્ન છો, તું કાયમ જૂનો જ છો. બહુ વિચાર કરવો પડે છે. એટલે કે છે કે આ તો જીવનનો હેતુ છે, જીવનનું સંગીત છે. હેમચંદ્રાચાર્યજીએ કહ્યું કે જેમ 4 ભાગ છે જીવનના, એમાં અર્થનું ઉપાર્જન છે, એનો ઉપભોગ છે, અને શુભ પ્રવૃત્તિ રૂપે ધર્મ છે, પણ ઉત્કૃષ્ટ તો મોક્ષ છે. એમ આ જીવનની બધા જ ઉપક્રમ છે, પણ સૌથી ઉત્કૃષ્ટ તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે, કે જે આત્માના મૂળભૂત ગુણો છે, આત્માનું ચારિત્ર છે, એની પૂર્ણતા થાય એ જ મુખ્ય છે. એટલે એને શુદ્ધ કરવી જોઈએ, એ શુદ્ધ કરવાની વાત અહીંયા કહે છે. એટલે એને માટે શું કરવું જોઈએ, એ શુદ્ધતા સહજતાથી કેવી રીતે લેવી જોઈએ, અને એમાં જે કંઈ બીજું ભળ્યું છે આ બધા ભાવકર્મ શરૂઆતની અંદર પહેલામાં પહેલું જીવની અંદર આવી જાય છે. જ્યારે આ સમજણ તૂટે છે ત્યારે પહેલું અવસ્થા જીવની ભાવકર્મીની થાય છે. ભાવ કર્મને કારણે પછી દ્રવ્ય કર્મની પરંપરા ચાલુ જ રહે છે. ભાવ કર્મ હોય એટલે દ્રવ્ય કર્મ બંધાય જ, પણ ભાવ કર્મના અભાવમાં દ્રવ્ય કર્મ ક્યારેય પણ બંધાઈ શકે નહીં. જો ભાવ કર્મ ન હોય તો દ્રવ્ય કર્મ ક્યારેય બંધાઈ શકે નહીં. અને દ્રવ્ય કર્મ એ જ જીવનો બંધ છે, આત્માને બાંધે એ દ્રવ્ય કર્મ છે. ભાવ પોતાના છે એ નબળા પડી ગયા, સ્વરૂપની સમજ નબળી પડી ગઈ, એટલે અહીંયા કહે છે કે એમાં પોતાની અંદર સ્પંદનો થયા, કલ્પના આવી, વિકલ્પો થયા, એ જે થયા સંસાર સંબંધી એ બધા ભાવ કર્મને જગ્યા આપે છે, અવકાશ આપે છે. ભાવ કર્મ બંધાતા જાય છે તેમ તેમ દ્રવ્ય કર્મ બંધાવવાનો માર્ગ ખુલતો જાય છે. એટલે ભાવ કર્મ એ જે છે એની ખતવણી આત્મતત્વમાં કરવી જોઈએ, કેમ કે ચૈતન્યમાં થાય છે, ભાવ કર્મ શરીરમાં થતા નથી. આ ઘટના દ્રવ્ય કર્મના બંધ માટે બને છે અને આ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. જો મોક્ષ પૂરેપૂરો સમજાઈ ગયો હોય તો ભાવ કર્મના ઉદ્ભવ થવાનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે પૂછે કે જ્ઞાનીની દશા અબંધ હોય છે, સાહેબ શા માટે? તો જ્ઞાનીને પેલા અર્જુનની આંખની જેમ કેવળ આત્મા, આત્માને આત્મા જ દેખાય છે. એને સંસારનું કોઈ સ્વરૂપ અસ્તિત્વમાં હોવા છતાં પણ એના લક્ષમાં નથી, તો ભાવ કર્મ બંધાતા નથી, વિકલ્પ નથી કોઈ પણ પ્રકારનો, એને કોઈ વિકલ્પ આવતા નથી, એટલે વિભાવો થતા નથી. વિભાવો ને વિકારો ન થવાને કારણે ભાવ કર્મનો જ્યાં ગેરહાજરી છે તો દ્રવ્ય કર્મ બંધાય કેવી રીતે? જ્ઞાનીની અવસ્થા અબંધ છે. એને ચોથા ગુણ સ્થાનક ઉપર સમ્યકત્વની પ્રતીતિ કરી પછી એ સમ્યકત્વને એવું પ્રગાઢ કરે છે, અપ્રમત્ત સુધી લઈ જાય છે, અને એને કારણે પછી એની દશા ધીરે 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 કરતા કર્મની બાકીની બધી પ્રકૃતિઓને ખેરવતા 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 એ અબંધ દશામાં આવીને ઊભા રહી જાય છે. ઉદય આવેલા કર્મો ભોગવે અને નવા બંધાય નહીં તે રીતે ભોગવે, એટલે ઉદય આવેલા કર્મોને પણ જાણે અને એનાથી જાણવાથી એને ભોગવે, વેદીને ભોગવે, ભોગતા બનીને ભોગવે નહીં. સુખ દુઃખની અનુભૂતિ કરીને, અનુકૂળ પ્રતિકૂળતાના ભાવ કરીને, ગમા અણગમાની કલ્પના કરીને એ કર્મ ન ભોગવે, એ માત્ર જાણીને ભોગવે કે આ કર્મ ઉદયમાં આવ્યા છે, મારાથી પર છે, વેદે છે એટલે જાણે છે કે એનો રસ કેટલો છે, તીવ્ર છે, ભલે તીવ્ર રહ્યા તો કર્મ ગમે તેટલું તીવ્ર હશે તો તે મારા સ્વરૂપનો નાશ કરવાને, આટલી સાદી સમજ. દર્દ ગમે તેટલું ભયંકર હશે તો પણ તે મારા સ્વરૂપનો નાશ નહીં કરી શકે, શરીરનો નાશ કરી શકશે. કેન્સર ચોથા સ્ટેજનું છે, વ્યાધિ આકરી છે, કારમી છે, પણ મારા સ્વરૂપનો નાશ ન કરી શકે, શરીરનો નાશ કરી શકશે. અને શરીરનો નાશ એ કેન્સર નહીં કરે તો આયુકર્મ પૂરું થાય તોય શરીર સુખ્યું હશે, તોય જશે, સ્વસ્થ હશે તોય જશે, કારણ કે આયુકર્મના અભાવમાં શરીર ટકી શકશે નહીં. તો પણ શરીરમાં નખમાય રોગ નથી તો સારું, નિરોગી મરી જશે. આ નિરોગી મરવું આપણને ગમતું, કેમ કે કોઈ મરી જાય એટલે આપણે પૂછીએ શું હતું, આપણે ગોતીએ છીએ કંઈક તો હોવું જોઈએ, કંઈક તો હોવું જોઈએ, કયો રોગ હતો, કયું કારણ, આવું નરે નિરોગી મરી ગયો છે, કાંઈ કામ, ચા પીતા પીતા મરી ગયો, ઢોકળા ખાતા ખાતા મરી ગયો, અરે ભાઈ આયુ કર્મનો યોગ ખૂટી ગયો, હવે શું કરશો? એ તો દડિયા જેટલા હતા એટલા હતા, એ પૂરા થઈ ગયા. એને બરોબર છેલ્લું બટકું લેવું અને ઓલું દડિયો છેલ્લો હતો તો ખાસ ફર્સ્ટ ક્લાસ મજાનો ચાનો ઘૂંટડો પીધો અને મોત થઈ ગયું. ક્યાં વાંધો હતો? ખાઈ પીને મરે, ખુરશીમાં બેઠા બેઠા મરે, ટીવી જોતા જોતા મરે, કેમાં શું થયું? કાંઈ નહીં, સામાન્ય જીવન જેમ આનંદથી જીવો છે એમ જ જીવતા હતા. પણ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી આવી રીતે જીવા, કારણ કે વ્યાધિનો ઉદય હતો નહીં, પણ મૃત્યુનો ઉદય તો હતો. વ્યાધિ નો એટલે મૃત્યુ ન આવે? તો વ્યાધિ ને મૃત્યુ બે જુદા છે એ ખબર પડે, નથી પડતી ને? એટલે વ્યાધિના સમયે જે અસ્વસ્થતા થાય છે, પીડા વ્યાધિ દુઃખ એને કારણે જે અસ્વસ્થતા થાય છે, પણ વ્યાધિ ને મૃત્યુને સંબંધ નથી. કૃપાળુદેવે 509 પત્રમાં કહ્યું કે વ્યાધિ ગમે તેવી હશે તો પણ તે મારા સ્વરૂપને નષ્ટ કરી શકે, નાશ કરી શકે, મને સમર્થ નથી. કેવી શ્રદ્ધા હશે! સાદું વાક્ય વાંચી જઈએ આપણે, આપણને લક્ષમાં ન આવે કે આ જ્ઞાની પુરુષે શું કીધું આપણને. અને એ તો સામાન્ય તાવની અંદર આપણે ઉકળી ઉઠીએ. કારણ શું? કે આ વ્યાધિ આ થઈ જાય, હું મરી જઈશ તો તું નહીં મર, આનાથી તો નથી જ મરવાનો, તારી વ્યાધિથી તો તું નથી જ મરવાનો. વચનામૃત વંચાય ને બરોબર. અરે એ વાંચતા વાંચતા બેઠો બેઠો જ્ઞાની થઈ જાય, એટલા અદભુત રહસ્યો એને પકડાતા જાય. એક એક લીટી ની દરે આ શું કીધું ભગવાને, ઉભાર્યો એમને એમ નથી આયેલા જવું, કઈક કીધું. એટલે અહીંયા કે છે કે મારી વિનંતી છે કે તમે મોક્ષને સમજો. કર્મનાશનો ઉપાય બતાવવો છે, કસાઈ નાશનો ઉપાય બતાવવો છે. કસાઈ નાશનો ઉપાય બતાવવો છે, મોક્ષને સમજશો કસાઈ નહીં થાય. કસાઈ ત્યારે જ થાય છે જગત સાથે જીવો છો ત્યારે, સ્વરૂપ સાથે જીવો કસાઈ નહીં થાય. તો એ કહે છે કે એટલે એને દ્રવ્ય કર્મના બંધ માટે આ બને છે, અને એ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. આ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. ભાવ કર્મ કાયમને માટે બંધ થઈ જાય. જેને દ્રવ્ય કર્મ ટાળવા છે એને પહેલું કામ શું કરવું પડશે? ભાવ કર્મ. અને જ્ઞાની આ કરે છે, પહેલા ભાવ કર્મ ટાળે છે, એટલે દ્રવ્ય કર્મનું સર્જન થતું જ નથી. ભાવ કર્મ વિવર્જિત તો દ્રવ્ય કર્મ બંધાય ક્યાંથી? અને આ જ્ઞાનની તાકાત છે. સમજણ જ્યારે જાગે, આપણને પણ અહીંયા મુનિશ્રી કહે છે સમજો, સમજણ જાગે જીવની અંદર એટલે જબરજસ્ત ચૈતન્ય શક્તિ જાગૃત થાય છે. એ ચૈતન્ય શક્તિ અકારણ વિભાવોને જાગવા દેતી નથી, કસાયોને જાગવા દેતી નથી. અને એ જાગે કદાચ કસાયો તો પણ એને પાછા વળી જાય, સમાવી લે એવી એની અવસ્થા છે. આ એની જાગૃતિ છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા આ પ્રાથમિક સ્થિતિમાં પહોંચે છે. જ્યારે હજુ શરૂઆત થાય છે પ્રાથમિક સાવ, ત્યારે એની આ સ્થિતિ છે કે આવા ભાવ કર્મો જાગે તો તરત જ પાછો વળે અને પાછો વળીને એ સ્થિતિને સુધારી લે. વાડીઓ વળે જેમ એમ યશોવીજીજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જામાં આ મૂક્યું કે જેમ હેમ વાળી શકાય છે એમ એ પોતાની સ્થિતિને વાળી લે છે. એટલે કર્મ બંધાતા પહેલાં જ શિથિલ થઈ જાય છે, અથવા એનો બંધ જ શિથિલ બંધ પડે છે. એવો શિથિલ બંધ કરે છે કે પરમાત્માને નમસ્કાર કરે ત્યાં એ કર્મ ખપી જાય. એક પરમાત્માને શુદ્ધ ભાવથી નમસ્કાર કરે તો પણ એ કર્મ કપી જાય, ન પડે એવું નહીં, કર્મ થયું પણ ટકતું નથી, બંધ અવસ્થા પામતું નથી. અને એના જે કાંઈ કહે છે એ માટેના કાયમ માટે બંધ થઈ જાય એવી આંતરિક અવસ્થા ઊભી કરવી છે, એના સમગ્ર ઉપાયો છે, સમગ્ર સાધના છે, એની વાત મુનિશ્રીને કરવાની છે. એ હવે કરશે. આજે પણ આપણે સમયની મર્યાદા છે, વિશેષ આપણે અવસરે વિચારીશું.